నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్ర మోసమంగళం నమస్మరిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર, એની સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને પંડિત જયચંદજી છાબડાએ લખેલા ભાવાર્થ અને એ બધાનું સ્પષ્ટીકરણ આપણને પૂજ્ય ગુરૂદેવે જે કરાવ્યું તે પ્રવચન રત્નાકરના ભાગ 4 અને સાથે રાજમલજીની કળશ ટીકા એ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાય ઘણો મહત્વનો અદભુત છે. જીવનમાં આવો સ્વાધ્યાય કરવાનો અવકાશ મળવો, સમય મળવો અને સૌથી વધારે તો રૂચિ થવી એ મોટી વાત છે. સમયસારના સ્વાધ્યાયમાં આપણે કર્તા કર્મ અધિકારની ગાથા 75મી કરી રહ્યા છીએ. 75મી ગાથા ફરીથી એક વખત યાદ કરાવવા માટે હું અહીંયા મૂકું છું અને પછી આગળ સ્વાધ્યાય કરીએ આપણે. કર્મ પરિણામ અને નો કર્મ પરિણામ બંને પરિણામને પૂદગળ પરિણામ કયા, બંને પરિણામને પૂદગળ પરિણામ કયા અને એ સિદ્ધ કર્યું કે કઈ રીતે તે પૂદગળ પરિણામ છે. અને પછી આગળ એ વાત કરી કે એવા પરિણામને કરતો નથી પરંતુ માત્ર તેનું જ્ઞાન કરે છે તે આત્મજ્ઞાની છે, એમ મૂળ ગાથામાં વાત આવી. એટલે કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ એ કંઈ આત્માનો સ્વભાવ નથી. ભગવાન આત્માને એવા કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ એવું હોય નહીં. આપણે જે જીવન જીવીએ છીએ એમાં મોટે ભાગે આપણે કર્મ પરિણામ અને નોકર્મ પરિણામ મારા છે એમ જ આખું જીવન વિતાવીએ છીએ. જે મારું નથી એને મારું માની અને આપણે જીવન પૂરું કરીએ છીએ. અહીંયા તો કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે એ માન્યતાને તું છોડી દે, તારી શ્રદ્ધા ખોટી છે. કર્મ પરિણામ તારા ન હોઈ શકે કેમ કે તું તો સિદ્ધ સમાન ત્રિકાળ જ્ઞાયક છો. ભગવાન આત્માને એવા કર્મ પરિણામ હોય નહીં અને નો કર્મ પરિણામ જે પૂદગળના પરિણામ સ્પષ્ટ રીતે આમનામ જ ખ્યાલમાં આવી જાય એવા આ શરીરના પરિણામો એ પણ આત્માને હોય નહીં. એટલે એનો તું કરતા નથી અને એવો જ તું સ્વીકાર કરે છે અને એ બધું તન તારા જ્ઞાનમાં તારાથી પોતાથી ભિન્ન જુદું અનુભવાય છે, એવો જો તું જ્ઞાની થયો છો તો જ તું આત્મજ્ઞાની છે. અન્યથા તો બધું માહિતી રૂપે છે, તને એમ છે કે મેં આ દ્રવ્યકૃત વાંચીને અભ્યાસ કર્યો પણ પરિણમનમાં તો એમ નથી. પરિણમનમાં હજી તને કર્તાપણું, કર્મના પરિણામનું કર્તાપણું, એટલે કર્મના પરિણામ એટલે મોહ રાગ દ્વેષ સુખ દુઃખ એ બધા પરિણામ જે જીવની પર્યાયમાં થાય છે, જે ક્ષણિક છે અને એ થવાનું કારણ અશુદ્ધ ઉપાદાન છે, એમાં જીવનો પુરુષાર્થ નબળો પડ્યો છે માટે એ થાય છે, જીવને પ્રમાદ વર્તે છે માટે થાય છે, અથવા જીવ અજ્ઞાની છે તો એને એવા પરિણામ થાય છે. એ પરિણામને એક શબ્દમાં અહીંયા રાગના પરિણામ કહી અને ગુરુદેવે આખી વાત આપણને સમજાવી છે. એ બધા આશ્રવ રાગના પરિણામ કહેતા રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું એમાં આવી જાય, એ બધા પરિણામથી જુદા પડવાનું છે. પેલા નોકર્મના પરિણામ તો શરીરના છે અને એનાથી એ જુદો છે, એ વાત તો એને જલ્દી બેસી જાય. પણ કર્મના પરિણામ એ પોતાના નથી, એ વાતને એને બેસાડવાની છે. અહીંયા અપેક્ષા એવી છે કે પર્યાયને ગૌણ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ જણાવવું છે એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે થઈ અને જે વિભાવ પરિણામ રાગ દ્વેષના જે કંઈ પરિણામ થાય છે તે ભલે જીવની પર્યાયમાં થાય તે છતાં પણ એને જીવના નહીં કહેતા પૂતગળ પરિણામ કહેવામાં આવ્યા. એ જીવના નથી એમ કહેવા પાછળનો આશય એવો છે કે જીવના મૂળ સ્વરૂપમાં એ પરિણામ ઉત્પન્ન થાય એવું કંઈ નથી. આ આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને રાગ દ્વેષના પરિણામ થાય. એટલે આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ આવું છે જેના તરફ દ્રષ્ટિ કરીને, જેનું લક્ષ કરી અને એનો અનુભવ થાય છે એ જ્યારે દર્શાવવું છે ત્યારે એમ કહેવામાં આવે કે એ પરિણામ જીવના નથી. પણ જે ધર્મમાં પ્રવર્તતો જ નથી, જેને આત્મા તરફનું કોઈ લક્ષ જ થયું નથી, જે પાપમાં જ રહ્યો છે, એવા જીવને ધર્મ તરફ વાળવા માટે એમ પણ કહેવામાં આવે કે આ તું રાગ અને દ્વેષ ને ક્રોધ ને માન માયા જે કંઈ કરી રહ્યો છે એ બધા તારા પરિણામ છે, એને માટે તું જવાબદાર છે અને એને કારણે જે કર્મ બંધાય છે, કેમ કે એ બધા આશ્રવ છે અને આશ્રવને કારણે કર્મ બંધ થાય છે, તો એ બધો કર્મબંધ તને થાય છે અને એ કર્મબંધના ફળ, એ કર્મબંધનું જે ફળ આવશે એ તારી સમીપમાં આવશે એમ કરી અને એને એમ બતાવવામાં આવે કે એ પરિણામ તારા છે, જીવના છે. પણ ત્યાં એ વ્યવહાર કરી અને દર્શાવવામાં આવ્યું છે, ત્યાં માત્ર જીવને એ તરફ લઈ જવો છે, વર્તમાન પર્યાય શું છે એ સમજાવવું છે એટલે એને એમ કહેવામાં આવ્યું છે, એને ધર્મ તરફ વાળવો છે એટલે એને એમ કહેવામાં આવ્યું છે, એની પર્યાયમાં જે મલિનતા છે એ દર્શાવવી છે એટલે એ એમ કહેવામાં આવ્યું છે. પણ જ્યારે જે જીવ સમજી ગયો છે કે વાત બરાબર છે, આવા બધા વિભાવ ભાવોને કારણે, આ રાગ દ્વેષના ભાવને કારણે મને કર્મનો બંધ પડે છે અને એ કર્મનો ઉદય આવે છે તો એના ફળ મારે જ ભોગવવા પડે છે, એ આકુળતા વ્યાકુળતા મને થાય છે અને એને કારણે ફરી પાછા હું વિભાવ ભાવે પરિણમતા નવા કર્મ બાંધું છું અને આમ સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે એટલે મારે રખડવાનું થાય છે. આવું જેને સમજાયું છે એને પછી ધર્મ શું છે એ સમજાવવામાં આવે ત્યારે એને એમ કહેવામાં આવે કે ધર્મ એ છે કે જેવું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. આત્માનું સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે, આત્મા હંમેશા મુક્ત છે, ભૂતકાળમાં પણ મુક્ત હતો, વર્તમાનમાં પણ મુક્ત છે અને ભવિષ્યમાં પણ મુક્ત જ રહેવાનો છે. આ કર્મની ઉપાધિ અને કર્મને કારણે આવતા સંયોગો વગેરે જે છે તે આત્માના મૂળ દ્રવ્યમાં નથી, મૂળ દ્રવ્યમાં કંઈ ફેરફાર પણ કરતું નથી. એટલે મુક્ત સ્વરૂપ આત્માનું છે એને પ્રાપ્ત કરવું એનું નામ ધર્મ, એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરવી એનું નામ ધર્મ. જે એવા મોક્ષને સમજીને, એટલે કે સિદ્ધ ભગવાન જેમનો મોક્ષ થયો છે એમના સ્વરૂપને સમજીને, એ પદને સમજીને, એમના પુરુષાર્થને સમજીને, પોતે એવો પુરુષાર્થ કરીને સિદ્ધ થવા ઈચ્છે છે, મુક્ત થવા ઈચ્છે છે, મોક્ષ માર્ગમાં એ વળ્યો છે, એને પછી એ માર્ગમાં શું કરવું ને કઈ રીતે કરવું એ સમજાવવામાં આવે ત્યારે એને એમ કહેવાય કે તું તારા સ્વરૂપમાં જા. તારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ જેવું છે એવો ભાવ એ શુદ્ધ ભાવ કહેવાય અને એવા શુદ્ધ ભાવે તું પરિણમન કર. આ શુભ અને અશુભ ભાવ છે એ પરના લક્ષ્ય થાય છે, એને છોડીને તું તારા શુદ્ધ ભાવ રૂપે પરિણમન કર. શુદ્ધ ભાવ કેવો છે એને પછી વિશેષતાથી સમજાવે ત્યારે સિદ્ધનું સ્વરૂપ પહેલા સમજાવવામાં આવે અને પછી એવું જ દરેક આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અંદરમાં પડ્યું છે એને બહારમાં વ્યક્ત કરવાનું છે. એટલે જે શક્તિ અપેક્ષાએ જે શુદ્ધ સ્વરૂપ છે એને પર્યાયમાં વ્યક્ત કરવાનું છે. હવે આવો પુરુષાર્થ જ્યારે કરવો હોય, શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું, કર્મ વિનાનું, મલિનતા વિનાનું, શુભાશુભ ભાવ વિનાનું, વિકલ્પો વિનાનું, જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ સિદ્ધ ભગવાનનું છે એવું જ સ્વરૂપ દરેક આત્માનું છે અને દરેક આત્મા એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે છે અને શરીર રહિત થઈ શકે છે, સંસાર રહિત થઈ શકે છે એમ સમજાવીને પછી એ માર્ગ દર્શાવવામાં આવે. ત્યારે એમ કહેવામાં આવે કે એવા સ્વરૂપને પહેલા સમજવું અને એનું લક્ષ કરવું. હવે જ્યારે એવા સ્વરૂપનું લક્ષ કરવું હોય ત્યારે એ શુદ્ધ સ્વરૂપ કેવું છે એનું વર્ણન આવે, અને એ વર્ણનમાં એમ કહેવામાં આવે કે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા ત્રણેય કાળે એ જાણવાવાળો જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એ જ્ઞાન ક્રિયા કરે છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, બીજું કંઈ નથી. ભગવાન આત્માનું કાર્ય આ જ છે કે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે, એ સિવાય બીજું કંઈ કાર્ય કરતો જ નથી. એ જ્ઞાયક જ્ઞાન કરવાવાળો છે, પણ એ વિભાવ ભાવ કરવાવાળો નથી. અશુભ ભાવ એ એનું કાર્ય નથી કે શુભ ભાવ પણ એનું કાર્ય નથી. એમ કરીને એ વિભાવ ભાવ એનું કાર્ય નથી એમ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે એમ જણાવવામાં આવે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી કે કર્મ પરિણામ એટલે કે આ રાગ દ્વેષના ભાવ અને નોકર્મ પરિણામ એટલે કે શરીરમાં થતા ફેરફારો, એ બંને પરિણામો, બંને પ્રકારની જે પર્યાયો થાય છે તે પરિણામ એટલે અહીંયા પર્યાય, એ પર્યાયો આત્માનું કાર્ય નથી, એવો આત્મા શુદ્ધ છે. એટલે દ્રષ્ટિનો વિષય સમજાવવા માટે એને એમ કહેવામાં આવ્યું કે આવો આત્મા શુદ્ધ છે. અહીંયા મુખ્યતા પર્યાયને ગૌણ કરી અને ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ કેવું છે એટલે કે દ્રષ્ટિના વિષયની મુખ્યતા છે એટલે એ દ્રષ્ટિ પ્રધાન કથન અહીંયા કહેવામાં આવ્યું હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ રાગ દ્વેષ મોહ માયા જે છે તે પરિણામ, કર્મના પરિણામ જે છે એ પરિણામ આત્માના નથી. એટલે હું ધારું છું કે હવે કોઈને પ્રશ્ન નહીં થાય કે શા માટે એ આત્માના નથી, એ આત્માને જ એ ભોગવવા પડે છે છતાં પણ શા માટે નથી. એ સમજાવવાનું કારણ આ છે કે દ્રષ્ટિનો વિષય અહીંયા બતાવવો છે, કેમ કે પુરુષાર્થ જે કરવો છે તે દ્રષ્ટિનો વિષય જાણ્યા વિના થશે નહીં. પુરુષાર્થ કંઈ બહારમાં કરવાથી આત્માની પ્રાપ્તિ થતી નથી, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આત્માનો પુરુષાર્થ, આત્માને લગતો પુરુષાર્થ આત્મામાં જ થાય, શરીરમાં થાય નહીં. શરીરમાં ન ખાવાથી, શરીરમાં ખાવાની ક્રિયા બંધ કરવાથી કે અમુક પ્રકારના હલનચલન ક્રિયા કરવાથી કંઈ ધર્મ થતો નથી, એથી આત્માને કોઈ ફાયદો નથી. એટલા માટે વ્રત તપ આદિ જે છે એ બાહ્યમાં જે કંઈ ક્રિયાઓ વગેરે કરવામાં આવે એને જે ધર્મ સમજી રહ્યા છે એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. આત્માનું કાર્ય આત્મામાં જ થાય, બહારના કાર્યો એના કારણે થવાના છે તે થાય. શરીર પૂતગળ છે અને પૂતગળનો એ સ્કંધ છે, ઘણા પૂતગળ પરમાણુઓ ભેગા થઈને થયું છે અને પૂતગળનું કાર્ય બીજું કોઈ દ્રવ્ય કરી શકે નહીં. પૂતગળનું કાર્ય કરનાર એ પૂતગળ દ્રવ્ય પોતે જ છે. જીવ એનું પોતાનું કાર્ય કરે, પૂતગળ પૂતગળનું કાર્ય કરે. જે દિવસે તમે વ્રત કરી અને ખોરાક નથી લેતા એ દિવસે ખોરાકના પરમાણુ આ શરીરની સાથે સંયોગમાં આવવાના ન હતા, એ નક્કી વાત હતી અને તમે પછી એમ નક્કી કર્યું કે આજે મારે ખાવું નથી, પણ એમ જ હતું. એ દિવસે એ ખોરાકના પરમાણુઓ એ શરીરના સંયોગમાં આવવાના ન હતા, એ પૂતગળનું કાર્ય પૂતગળ પોતે કરવાનું જ હતું. એ વખતે તમારો ભાવ ખાવાનો નથી તો ઠીક છે, શુભ ભાવ છે, અને તમારો ભાવ ખાવાનો હોત તો પણ તમને એ દિવસે ખાવાનું મળત નહીં, કેમ કે પૂતગળની ક્રિયા પૂતગળ પોતે કરે છે, એનો કરતા પૂતગળ છે. એ વાત આપણે સિદ્ધ કરી. પૂતગળ ક્યાં વ્યાપે છે એ પોતે પૂતગળ સુધી જ વ્યાપે છે, એ બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી. વ્યાપકપણાના સંબંધ દ્વારા આપણે નક્કી કર્યું કે કર્તા કર્મપણું જ્યાં એનું વ્યાપવું થાય ત્યાં સુધી જ કર્તા કર્મપણું હોય. એટલે પૂતગળનું કર્તાપણું, પૂતગળનું કર્તાપણું એ પૂતગળ જ્યાં વ્યાપતું હોય ત્યાં હોય, બીજા અન્ય દ્રવ્યમાં હોય નહીં. એટલે આ પરિણામ, પૂતગળના પરિણામ, કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ એ પૂતગળના પરિણામ છે, એનો કરતા પૂતગળ છે અને એ પૂતગળનું કાર્ય છે અથવા કર્મ છે. તો પછી જીવનું કાર્ય શું? તો કે જીવ જ્ઞાન ક્રિયા કરે છે અને એ પૂતગળના પરિણામ જે થઈ રહ્યા છે એનું જે જ્ઞાન કરે છે તો એ જ્ઞાન કાર્ય એ જીવનું છે અને એનો કરતા જીવ છે. પણ પૂતગળના પરિણામ જે થાય છે એ પરિણામનો કરતા જીવ નથી. જે પૂતગળ પરિણામ થયા એનું જ્ઞાન થાય છે એ જ્ઞાનનો કરતા, એ જાણવા વાળો આત્મા છે, પણ પૂતગળ પરિણામ કરવા વાળો આત્મા નથી. આટલે સુધી વાત આપણે કરી. અને એ રીતે ટીકામાંથી આપણે સમજ્યા. હવે આટલું પુનરાવર્તન કર્યા પછીથી આપણે ગઈકાલે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાં જે વાત કરી એ હવે આગળ વધારીએ. 75મી ગાથા ટીકા ઉપરનું પ્રવચન, એમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે. હવે એમાં આગળ પ્રવચન રત્નાકર ભાગ 4માંથી બીજા અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 98 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એ વાત કરી કે આત્મા અને જડ કર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી, કેમ કે બંને દ્રવ્ય જુદા છે. જીવના પરિણામ કર્મે કર્યા નથી. જીવના પરિણામ જે થાય છે તે જીવ પોતે કરે છે અને કર્મનું પરિણામ જે છે એ એનું પોતાનું છે. એટલે અહીંયા એમ કહ્યું કે આત્મા અને જડ કર્મનો અનાદિથી સંબંધ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કર્મની અને આત્માની એક જ ક્ષેત્રમાં રહેવાની સ્થિતિ છે ને, એટલે એનો સંબંધ છે, અવગાહ સંબંધ છે. એ એક જ ક્ષેત્રમાં રહ્યા છે પણ એને બીજો કોઈ સંબંધ નથી. એટલે કે કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી. જીવના પરિણામ કર્મે કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કરતા કર્મપણું નથી. એકબીજાને કરતા કર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાયને કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને કરે, એટલે કે રાગને કરે એમ નથી. કર્મનો ઉદય આવે, કર્મનો ઉદય આવે એ કંઈ જીવને રાગ કરાવે છે અને જીવ એમ રાગ કરે છે એમ નથી. જીવની અવસ્થા એને પોતાને કારણે થાય છે. જીવને રાગ થાય છે તો એ વખતે એ કર્મ એને કરાવે છે એમ નથી. જીવને રાગ થાય છે તો એમાં જીવનો પ્રમાદ કારણભૂત છે, એનું અજ્ઞાન કારણભૂત છે, એનું મિથ્યાત્વ કારણભૂત છે. એનો એ વખતે પુરુષાર્થ નબળો પડ્યો છે એટલે પોતાના સ્વરૂપમાં જતો નથી, એટલે એને રાગ થાય છે. છતાંય જીવનું મૂળ સ્વરૂપ એવું રાગી નથી. મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન શુદ્ધ છે, એટલે એ રાગ છે તે જીવનું કાર્ય નથી. છતાં પણ એને એમ કહ્યું કે એ કાર્ય જીવનું નથી. જીવનું કાર્ય તો જ્ઞાન કાર્ય છે, એ સિવાય બીજું કંઈ કાર્ય જીવનું નથી. એટલે એને એ રાગ છે એને પુદ્ગળ પરિણામ કહેવામાં આવ્યા. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને એટલે રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કર્યું. જીવ દ્રવ્ય અને પેલું કર્મ એ પુદ્ગળ દ્રવ્ય, બંને દ્રવ્યની પર્યાય એના પોતાના કારણે થાય એવી સ્વતંત્રતાને પહેલા તો સિદ્ધ કરી, અને પછી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા એટલે જેવું દ્રવ્ય શુદ્ધ છે એ શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવા માટે રાગના પરિણામનો કરતા જીવ નહીં એમ કહેવામાં આવ્યું. રાગના પરિણામ થયા, દ્વેષના પરિણામ થયા, પણ એ પરિણામનો કરતા જીવ નહીં, એ કરનારો જીવ નથી, કેમ કે જીવમાં એવો ગુણ નથી. એમ કરી અને જેવો આત્મા શુદ્ધ છે એવા આત્મા તરફ દ્રષ્ટિ કરાવવામાં આવી. એ બધાને પુદ્ગળ પરિણામ કહેવામાં આવ્યા. પુદ્ગળ પરિણામ એટલે રાગ, અને પુદ્ગળને વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી કરતા કર્મનો સદભાવ છે. પુદ્ગળ કરતા અને વિકારી ભાવ એ પુદ્ગળનું કર્મ, એ જીવનું કર્મ નહીં, જીવ એનો કરતા નહીં. એમ કરી અને આપણને શુદ્ધ આત્મા કેવો છે એ સમજાવવામાં આવ્યું. દ્રષ્ટિનો વિષય એટલે કે જ્યાં દ્રષ્ટિ કરવી છે તે કેવી, ક્યાં દ્રષ્ટિ કરવી છે, ક્યાં દ્રષ્ટિ કરવી છે. એમ દ્રષ્ટિ કરવી છે કે આ રમેશ એમ દ્રષ્ટિ કરવી છે, આ ડોક્ટર એમ દ્રષ્ટિ કરવી છે, આ મનુષ્ય એમ દ્રષ્ટિ કરવી છે, આ પુરુષ એમ દ્રષ્ટિ કરવી છે. ના, કેમ કે એ બધું ક્ષણિક છે, એ પર્યાયમાં છે, અથવા તો આ શુભભાવ સહિત છે તે એમ દ્રષ્ટિ કરવી છે. આ નૌકાર મંત્રના જાપ કરવા વાળો છે તે રમેશ એમ દ્રષ્ટિ કરવી છે, કે આ પૂજા કરવા વાળો એમ દ્રષ્ટિ કરવી છે. કેમ કે એ ભાવ તો કોઈ ટકતા નથી, એ પર્યાય જે છે એ તો ક્ષણિક છે. એટલે એવો આત્મા નહીં, આત્મા આ પૂજા કરવા વાળો આત્મા એમ નહીં, એ શુભભાવ કરવા વાળો આત્મા એમ નહીં. કેમ કે એ ભાવ ટકીને રહેતા પણ નથી, એ શુભભાવ છે અને એ ભાવ એ આત્માનું કાર્ય નથી. જો એ આત્માનું કાર્ય હોય તો આત્માને હંમેશા બંધ થયા જ કરે, શુભ બંધ થયા જ કરે, પુણ્ય બંધ થયા જ કરે, પણ એમ તો બનતું નથી. આત્મા બંધ વિનાનો એટલે મુક્ત પણ પ્રાપ્ત થાય છે. બધા સિદ્ધ છે તે મુક્ત છે, કર્મરહિત છે. એટલે આત્માનું એવું સ્વરૂપ હોઈ શકે જ નહીં. શુભભાવ વાળો આત્મા આપણે જો કહીએ અને એમ જો દ્રષ્ટિ કરીએ તો એ મિથ્યાત્વ છે, એ તો ખોટું છે. તો પછી કેવો આત્મા? તો કે જે શુદ્ધ છે, જે ત્રણેય કાળે નાયક છે, જેના સ્વરૂપમાં કોઈ મલિનતા વ્યાપી નથી. ગમે તે પર્યાયમાં ગયો હોય, તિર્યંચમાં ગયો હોય કે દેવમાં ગયો હોય કે નારકીમાં ગયો હોય, પણ કોઈ પર્યાયમાં જે ભાવ થયા એ ભાવ, એક પણ ભાવ આત્મામાં ઘૂસ્યો નથી, વ્યાપ્યો નથી, આત્માને એણે મલિન કર્યો નથી. એ માત્ર શુદ્ધ ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ જ્ઞાયક છે. એવા આત્મા તરફ લક્ષ કરીએ, એવા આત્માનું ધ્યાન કરીએ. કોઈ પણ પ્રકારનો વિકલ્પ આવે તો વિકલ્પને છોડીને એવા આત્માનું જ લક્ષ કરી એનું જ ધ્યાન કરવામાં આવે તો એવો આત્મા અનુભવમાં આવે છે, પોતાના અનુભવમાં એવો આત્મા આવે છે, એની અનુભૂતિ થાય છે. એને સ્વાનુભૂતિ કહેવાય, સ્વની અનુભૂતિ. અને એ અનુભૂતિમાં આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એટલે એવો દ્રષ્ટિનો વિષય છે એ ભગવાન આત્મા કેવો છે એની વાત સમયસારમાં વારંવાર કરવામાં આવી છે. અનેક પ્રકારે આ જીવને હજી શુદ્ધ આત્માનું સ્વરૂપ ખ્યાલ આવતું નથી અને એ પોતાને, એટલે પોતે શુદ્ધ છે એ વાતને ભૂલી ગયો છે. એ પોતાને ભૂલી ગયો છે કે હું શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, એ વાતને ભૂલી ગયો છે. એટલે અહીંયા કૃપા કરીને આચાર્ય ભગવાન આપણને એમ સમજાવે છે કે ના, એવો શુભભાવ વાળો તું નથી, શુભભાવ વાળો આત્મા નહીં, અહીંયા તો શુદ્ધભાવ વાળો જે આત્મા છે એ આત્મા, એનું લક્ષ કર, એવો જ તું છો, તો એવો જ તને તું અનુભવમાં આવીશ. એ આનંદની ક્રિયા છે, એમાં અલૌકિક આનંદ થાય છે. અને એમાં ને એમાં તું વધારે ને વધારે સમય સુધી રહીશ તો તને બીજા કોઈ ભાવ થશે નહીં, શુભ કે અશુભ એક પણ પ્રકારના ભાવ થશે નહીં. એટલે આશ્રવ થશે નહીં, એટલે કર્મનો બંધ પડશે નહીં. આટલું સીધું સાદું સરળ છે, એમાં ક્યાંય ગૂંચવાળો નથી. અહીંયા તો જીવનું કાર્ય શું છે? માત્ર એ જ્ઞાન કરવાવાળો છે. કેમ કે એનામાં જ્ઞાન ગુણ છે, એ ચેતન છે. તો ચેતન શું કરે? જ્ઞાન કરે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે. એવો જ એ ભગવાન આત્મા છે, એ બીજાનું કામ કરવાવાળો નથી. જે કામ કરે તેને કરતા કહેવાય, એ પરના કામ કરવાવાળો કરતા નથી. પરભાવ પોતાનો શુદ્ધ સ્વભાવ છે, એવા ભાવને છોડી અને બીજાનું લક્ષ્ય કરી અને જે ભાવ થાય એ પરના લક્ષ્ય થતા પરભાવ વિભાવ ભાવ, એવું કરવાવાળો આત્મા નથી. અહીં તો જીવનું કાર્ય શું છે, શું કરવાવાળો છે, કેવો કરતા છે? તો કે જીવનું કાર્ય જ્ઞાતા દ્રષ્ટાપણું છે અને એ જ્ઞાન કરવાવાળો જ છે, એમ અહીંયા વાતને અહીંયા સિદ્ધ કરવી છે. એટલે એ વાતને અહીંયા સમજાવી છે. વસ્તુ દ્રષ્ટિ કરાવવી છે, વસ્તુ એટલે આત્માની દ્રષ્ટિ કરાવવી છે ને. આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાન ઘન સ્વભાવ વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્ય પરિણામને કરે, પોતાના નિર્મળ ચૈતન્ય પરિણામ, ચેતનાના પરિણામ. ચેતના એટલે જ્ઞાન દર્શન રૂપે પરિણમવું, એ ચેતના છે. એ હંમેશા ચેતન જ રહ્યો છે, અચેતન થયો જ નથી. બીજા પાંચ દ્રવ્યો છે એમાં ચેતના નથી, જીવમાં જ ચેતના છે. અને ચેતના તો હંમેશા રહી છે, પણ એ ચેતના કેવી છે, જ્ઞાન દર્શન કેવા છે, એ જ્ઞાન દર્શન પોતે પોતાનું જ જ્ઞાન કરે એવા છે. એ પોતાનું લક્ષ કરીને પોતાનું જ્ઞાન દર્શન કરે છે તો એ પોતાના મૂળ સ્વરૂપમાં સ્વભાવ ભાવે પરિણમન કરતા આનંદનો અનુભવ કરે છે. અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન એમ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એમની સાથે બીજા કેટલાય કેવળી ભગવાન પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. શરીર છે છતાં પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને આનંદનો અનુભવ કરે છે. અન્ય ભાવે એ પરિણમતા નથી. એટલે આત્મદ્રવ્ય વસ્તુ એની દ્રષ્ટિ એમણે કરી છે અને એવું જે ચૈતન્યમય વિજ્ઞાન ઘન સ્વરૂપ એવો જે સ્વભાવ એ વસ્તુ એ આત્મા એના નિર્મળ પરિણામ ચૈતન્યના નિર્મળ પરિણામ એમને થઈ રહ્યા છે. શરીર છે છતાં પણ એ આનંદમાં જ છે. એ જ પ્રમાણે આપણે કરવાનું છે. આપણે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો એને માટે નમસ્કાર કરીએ છીએ, કેમ કે એમણે આપણને એવો માર્ગ બતાવ્યો છે, પોતે એ માર્ગે પ્રયાણ કર્યું છે અને આપણને એ માર્ગ દર્શાવ્યો છે, માટે એમને યાદ કરી અને આપણે એ માર્ગની પ્રરૂપણા કરીએ છીએ કે ના, એ જ માર્ગ આપે સ્થાપેલો માર્ગ સાચો છે. હવે આને બદલે મંદિરમાં જઈ અને પ્રતિમાની સામે ભીખ માંગે, મને આ આપજો ને તે આપજો, હવે કેવી રીતે બને? જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે એ તમને શું આપે? એમણે તો ઘણો ઉપકાર કરીને જે આપવાનું હતું એ આપી દીધું કે આ માર્ગ છે, અમે પણ એ રીતે પરિણમ્યા છીએ, તું પણ એ રીતે પરિણમન કર. એને તો એ પકડતો નથી અને બહારમાં એ ફર્યા કરે છે, શુભ ભાવમાં રહે છે અને શુભ ભાવમાં રહેવાને કારણે આત્મામાં જતો જ નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તું હવે પાછો પડ, હવે અનાદિનો તું આ જ ધંધો કરી રહ્યો છે, શુભ અશુભ શુભ અશુભ બીજું કાંઈ કરતો નથી. વર્તમાનમાં પણ તું હવે ડાયો થયો, સમજુ થયો, મનુષ્ય થયો, આટલી આટલી સમજ આવી, તે છતાંય સવારે ઉઠે છે તો રાતમાં સુઈ જાય ત્યાં સુધીમાં શુભાશુભ ભાવ સિવાય બીજું કાંઈ કરતો નથી. એને બદલે તું તારા આત્માનો એકવાર અનુભવ કર અને એનો પુરુષાર્થ કર. વિકલ્પોને છોડ, નિર્વિકલ્પ ધ્યાનમાં તું તારા સ્વરૂપને ધ્યાવ. તો સ્વરૂપ કેવું છે એ દર્શાવ્યું કે આવું સ્વરૂપ છે. સીધી સરળ વાત તો કહી છે. અહીંયા ગુરુદેવ એ જ વાત કહે છે કે અહીંયા તો જીવનું કાર્ય જે છે તે શું છે? જ્ઞાન કરવું, જ્ઞાતા દ્રષ્ટા પણ છે એમ અહીંયા એ વાતને જે કાર્ય છે એને અહીંયા અહીંયા સિદ્ધ કરે છે. કેમ કે તમે સમજતા નથી એટલે આચાર્ય ભગવાન કરુણા કરી અને તર્ક દ્વારા સમજાવીને સિદ્ધ કરે છે. આચાર્ય ભગવાને એક વખત કહ્યું નહીં સમજાય એટલે હવે વધારે સમજાવે છે, એટલે કે સિદ્ધ કરે છે કે વસ્તુ દ્રષ્ટિ એમને કરાવવી છે ને, આપણને એની દ્રષ્ટિ કરાવવી છે કે તું આમાં જા. એટલે વાતને એ રીતે સમજાવે છે કે આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાન ઘન સ્વભાવ વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્ય પરિણમનને કરે છે, પણ કોઈ વિકારી પરિણમન થાય એવું એમાં કંઈ છે જ નહીં. બીજું કોઈ એનું કાર્ય નથી, બીજું કોઈ એનું કર્તવ્ય નથી. વિકારી પરિણમન આત્માનું છે જ નહીં એ વાતને તું પકડ. અને વિકારી પરિણમનમાં જો તું રહ્યો છે તો સમજી જા કે તું આત્માના પરિણમનથી જુદું વિપરીત પરિણમન કરી રહ્યો છે, જે તારું નથી એવું પરિણમન કરી રહ્યો છે. જો તને વિકારી ભાવ જ રહેતા હોય, શુભાશુભ ભાવ જ રહેતા હોય, તો તું સમજ કે એ પરિણમન તારું નહીં. તું એટલે શુદ્ધ ભગવાન આત્મા એ તને હોય નહીં ભાઈ, તને એ શોભે નહીં. તું શુદ્ધ ભગવાન આત્મા સિદ્ધ સમાન, તને એવા શુભાશુભ ભાવ હોય નહીં. તું તો સિદ્ધ સમાન શુદ્ધ ભાવમાં જ હોય. જે વર્તમાનમાં કેવળી ભગવાન અને તીર્થંકર ભગવાન જેવા ભાવે છે એવા ભાવે જ તું તો હોવો જોઈએ. એટલે એમ કરાવવા માટે થઈ અને આચાર્ય ભગવાન તર્ક દ્વારા પણ આ વાતને આપણને સમજાવે છે કે ભાઈ એ આત્માનું કર્તવ્ય નથી, એ તો બધો વેશ તું ભજવી રહ્યો છે, એ બધું પર્યાયમાં કરી રહ્યો છે, એ તો તું નાટક કરી રહ્યો છે. તારું મૂળ સ્વરૂપ તું પીછાણ, જાણ અને એવું અનુભવમાં લે. એટલે અહીંયા એમ કહું કે જે રાગ પરિણામ થાય તે આત્માના નહીં, એ કાર્ય આત્માનું નહીં, આત્માનો કરતા નહીં, તો પછી કોના? તો કે પૂતગળનું કાર્ય, પૂતગળ એનો કરતા. અને એમ કરીને એને આત્માથી જુદા પાડી બતાવ્યા જેથી આત્મા કેવો છે એ ખ્યાલમાં આવે. જ્ઞાતા દ્રષ્ટાના પરિણમનમાં જે રાગ થાય તે પૂતગળનું કાર્ય છે, જીવ તેનો જાણનાર છે. સમ્યક દ્રષ્ટિને પણ રાગ તો થાય છે ને, એને આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, છતાંય રાગ થાય છે ને, પણ એના રાગને એ જાણવા વાળો છે, એ રાગ કરવા વાળો નથી થતો, એનો એ કરતા નથી થતો કે આ હું કરું છું એમ નહીં. એને તો એ એમ સમજે છે કે આ વળી મને ક્યાં થયું, હું આત્મામાં જવાને બદલે આમાં ક્યાં રોકાયો, આ મારું કાર્ય નહીં, આ મારું કાર્ય નહીં. એને તો એનો ખેદ થાય, એને તો એનો ખેદ થાય. કોઈ મોટો ડોક્ટર હોય, મોટો સર્જન, હોશિયાર સર્જન હોય, અને પછી એને એમ કહેવામાં આવે કે ભાઈ આવે તમે કાર સાફ કરો, અહીંયા કારને સાફ કરો, તો એને શું લાગે કે આ હું કે આ પાંચ કાર તમે સાફ કરી નાખો, તમને પર કાર તમને $2 આપીશું, $10 તમને આપી દઈશું, પાંચે કાર તમે સાફ કરી નાખો, ક્લીન કરી નાખો ઉપરથી. ત્યાં તો તમારા મશીનોથી થાય એટલે આ જરા કલ્પના કરવી પડે, અહીંયા તો બધા હાથથી કરતા હોય ને, એટલે તો તમે એ સાફ કરી નાખો. હવે પેલાને શું થાય કે આ કંઈ મારું કામ છે, આ મારું કામ, એ કામ કરે છતાં પણ એને શું થાય, કદાચ એની કોઈ સ્થિતિ એવી થઈ હોય એને $10 માટે થઈને કરવું પડ્યું હોય તો એને મનમાં શું થાય કે હા બહુ સારું એમ, હવે આ મારું કામ એમ થતું હશે, એને એમ થાય કે ના ના આ તો મારું કામ, મને $10 મળશે, બહુ સરસ કામ, લો આ મારું જ કામ, એમ થાય કે એને એમ થાય કરે આ મારું કામ નહીં, હું તો મોટો સર્જન, હું મોટા ઓપરેશન કરું અને આ કામ આ કાંઈ મને હોય, આ મારું કામ છે, આ તો એવા કંઈક સંયોગો આવ્યા એટલે કરવું પડે, કંઈ મારું કામ નથી. એ તરત જ એ કામને છોડીને પોતાનું જે કાર્ય છે એ કરવા માટે તત્પર થાય. અહીંયા આચાર્ય ભગવાન આપણને એમ જ કહે છે કે ભાઈ આ રાગના ભાવ કરવા એ તારું કામ નથી, તું એટલે ભગવાન આત્મા ત્રિકાવત શુદ્ધ, તને આ કામ શોભે નહીં, તારું એ કામ નહીં, તું તો સિદ્ધ સમાન છો, એ શુભાશુભ ભાવ એ તારું કામ નથી. બરાબર છે, આટલી સહેલી સરળ વાત છે. શાસ્ત્રને આપણે બરાબર સમજીએ તો કેટલું બધું ભર્યું પડ્યું છે, આપણને યાદ કરાવે છે કે ભાઈ આ તારું કામ નહીં, એ ભૂતગળનું કામ. એટલે કહ્યું કે જીવ તો એનો જાણનારો છે, એનો કરતા નથી. એ રાગના ભાવ થાય છે તો સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આ મારું કામ નહીં, અહીંયા કરવું પડે છે, થાય છે તો થાય છે, એનો હું કરતા નહીં, મારું કામ તો ભગવાન આત્મામાં મારા સ્વરૂપમાં રહેવાનું છે, હું ત્યાં જ રહીશ, એ જ મારું કામ છે. હવે એમાં નીચે 98 પાના ઉપર બીજી એક સ્પષ્ટતા કરી છે, એને આપણે લઈએ. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે, એમ જે ગોમટસારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. કર્મને કારણે જ્ઞાન નથી થતું. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, આપણે ચાર ઘાતી કર્મ લઈએ છીએ ને, એમાં જ્ઞાનાવરણીય લઈએ તો એ જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે, એવી વાત શાસ્ત્રમાં પણ આવે, ગોમટસારમાં પણ કહેવામાં આવી છે. પણ એ ત્યાં દર્શાવવું શું છે તો કે એમાં એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે જ્યારે જીવને જ્ઞાનનો ઉઘાડ નથી ત્યારે એ વખતે જે કર્મ છે તે જ્ઞાનાવરણીય છે, એ નિમિત્ત કારણ છે. ખરેખર તો જીવ પોતે જ એવી દશામાં રહે છે. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે ગોમટકારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછા વધતાપણું થાય છે તે પોતાથી થાય છે, કર્મથી થતું નથી. કર્મદ્રવ્ય જુદું અને જીવ દ્રવ્ય જુદું. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, એ જ્ઞાન એ જીવમાં થાય છે, અને પેલું કર્મ છે તે એનાથી જુદું છે. કર્મ ત્યાં વ્યાપતું નથી તો એ જીવની પર્યાયને કેવી રીતે કરે? જીવના ઓછા વધતા જ્ઞાનના ઉઘાડની જે પર્યાય થાય છે એને કર્મ કેવી રીતે કરાવે? કર્મ તો જુદું દ્રવ્ય છે, એ જીવ પોતે જ કરે છે. એ વખતે એમ કહી શકાય કે કેવું કર્મ હતું? તો કે જ્ઞાનાવરણીય કર્મ હતું ઉદયમાં, એમ નિમિત્તથી એનું જ્ઞાન કરાવ્યું છે, એ વ્યવહાર છે. પણ એવું કરવાવાળો જીવ પોતે જ છે, એને માટે જવાબદાર જીવ પોતે જ છે. એ જીવના પોતાના પ્રમાદને કારણે, મૂર્ખાઈને કારણે, મિથ્યાત્વને કારણે, અભિમાનને કારણે એને જ્ઞાન થતું નથી. જીવ કરવા ધારે અને જ્ઞાન ન થાય એમ બને જ નહીં. જો એવું બનતું હોત, કોઈને કારણે એટલે કર્મને કારણે જો જ્ઞાન રોકાતું હોત તો કોઈ જીવ એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે જ નહીં, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે જ નહીં. એટલે એમ નથી. બાકી જ્ઞાનમાં જે ઓછા વધતું થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહીં. આમ દરેક દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા છે. જીવનું જીવ દ્રવ્ય છે તો એની જે કંઈ પર્યાય થાય એ પણ સ્વતંત્રપણે જીવથી જ થાય છે. અહીં ટીકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં જે નિર્મળ જ્ઞાન પરિણમન થાય તે જ્ઞાતાનું કાર્ય છે, એટલે આત્માનું કાર્ય છે. પણ જે રાગાદી ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી, કેમ કે આત્માનમાં એવો કોઈ ગુણ નથી જે રાગાદી કરાવે. તેથી તે રાગનો કરતા આત્મા નથી પણ પૂદગળ છે, અને રાગ તે પૂદગળ કર્મ છે એમ અહીંયા સિદ્ધ કરી અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ કેવો છે એ દર્શાવવામાં આવ્યો છે. એટલે ભેદ જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે આ જે કંઈ થઈ રહ્યું છે રાગાદી, એનાથી જુદો તું ભગવાન આત્મા છો અને એ કાર્યનો કરતા પૂદગળ છે તું નથી. બહુ સરસ રીતે જુદી જુદી રીતે આપણને સમજાવ્યું. વ્યાપ વ્યાપકપણાની વાત આપણે ગઈકાલે અને પરમ દિવસે બરાબર સમજ્યા. એ દ્વારા સમજાવ્યું કે એનો કરતા એ બીજું દ્રવ્ય હોઈ શકે નહીં. અને પછી ક્યાં લઈ ગયા તો કે એ જે કંઈ થઈ રહ્યું છે એને જાણવા વાળો જ્ઞાતા તું છો, એટલે કે પૂદગળ પરિણામનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા તું છો અને એ તારું કાર્ય છે. એ વાત સુધી આપણને લઈ ગયા. છેલ્લી વાત એ ગાથામાં એ આવી. હવે અહીંયા બીજી પણ વાત રહે છે 99મા પાના ઉપર. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી જુદો ભિન્ન છે. નિશ્ચયથી ભગવાન આત્મા, નિશ્ચયથી એટલે જે સત્ય છે સિદ્ધાંત પ્રમાણે જોઈએ તે, કે જે ક્યારેય બદલાય નહીં. દરેક અવસ્થાઓને વખતે એ વાત રહે છે એ તો બદલાય નહીં. સાથે બીજી વ્યવહારની વાત હોય ત્યારે પણ નિશ્ચય તો હોય, નિશ્ચય હોય ત્યારે પછી વ્યવહાર હોય, નિશ્ચય વિના તો વ્યવહાર હોતો નથી. એટલે નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, જુદો છે. રાગના પરિણામ તે જીવના કર્તવ્યપણે નથી, જીવના કાર્યપણે નથી. રાગ જીવનું કાર્ય નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાન, રાગ થાય છે એ રાગને જાણનારું જે જ્ઞાન, તે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. જ્યારે એ જ્ઞાન થાય ત્યારે પણ એમ નથી કે એવા પરિણામ થયા છે માટે જ્ઞાન થાય છે, એમ પણ નથી. એ વખતે જીવને જ્ઞાન થાય છે અને જ્ઞાનની પર્યાય થઈ તો એ જ્ઞાનમાં એને જે કંઈ જણાયું છે એમાં જે થયું, રાગ થયો તો રાગનું જ્ઞાન થયું, તેમાં એ રાગના પરિણામ થયા એને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્ઞાન કોનું છે? જીવનું છે. જ્ઞાનનો કરતા કોણ? જીવ. જ્ઞાનના પરિણામ કોને થયા એ પર્યાય કોની છે? જીવની. એ પર્યાય સ્વતંત્ર રીતે થાય, એમાં બીજો કંઈ કરે કરાવે નહીં. એ પર્યાય જ્યારે જ્ઞાનની પર્યાય જે થાય છે તે આત્મામાં જ્ઞાન ગુણ છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે, માટે થાય છે. એટલે એને કોઈ બીજાની અપેક્ષા નથી, એ સ્વતંત્રપણે થાય છે. એનો કરતા જીવ કહીએ અને એ જીવનું કાર્ય છે તો એ સ્વતંત્રપણે થાય છે, એમાં બીજા કોઈ પર પદાર્થની અપેક્ષા નથી. એટલે એમ પણ નહીં કે એવા રાગના પરિણામ થાય તો જ જીવ જાણે છે, એમ પણ નહીં. એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્યારે રાગના પરિણામ થાય છે એ જ વખતે આ આત્માને એવા પરિણામ થયા છે એવું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન પોતાને કારણે થાય છે, એમાં એ રાગના પરિણામ થયા છે એ કારણ નથી, એ માત્ર નિમિત્ત કારણ છે. રાગના પરિણામ થયા છે એનું જ્ઞાન જે થાય એમાં આત્મા એ જ્ઞાન સ્વતંત્રપણે કરવા વાળો કરતા છે, અને એ પરિણામ જે જ્ઞાનના પરિણામ થયા, જાણવાના પરિણામ થયા, એ પરિણામ આત્માના છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કરતા જીવ અને રાગને જાણનારું, રાગને કરનારું નહીં, રાગને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું તે જીવનું કાર્ય છે, જીવનું કર્મ છે. એટલે પૂદગળનું કર્મ શું છે, પૂદગળનું કાર્ય શું છે અને જીવનું કાર્ય શું છે એ વાતને બિલકુલ સ્પષ્ટ કરી નાખી. એટલે આ વાત જયારે સ્પષ્ટ થાય એટલે પછી ખબર પડે કે ભગવાન આત્મા જીવ કેવો છે અને આ બીજું બધું એનાથી જુદું કઈ રીતે છે એ બહુ સ્પષ્ટ થાય. એટલે ભેદ જ્ઞાન કરવાની આ રીત છે કે એ બધા જીવથી જુદા છે એવું પહેલા તર્ક દ્વારા સમજવું, જ્ઞાની પુરુષોએ ઉપદેશ આપ્યો એ દ્વારા સમજવું, શાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજવું, પાક્કો નિર્ણય કરવો કે આ વિભાવ પરિણામ, આ રાગદ્વેષના પરિણામ એનો કરતા જીવ નથી, જીવનું એ કાર્ય નથી, જીવનું કાર્ય તો જ્ઞાન કાર્ય છે. એટલે અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે કે જે જ્ઞાન પ્રગટ્યું તે જીવનું કર્મ છે. ભાઈ સૂક્ષ્મ વાત છે, ખૂબ ધીરજથી સમજવાની આ વાત છે. શિષ્યનો પ્રશ્ન છે કે સમકીતીને જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું, અને એના ઉત્તરની આ વાત ચાલે છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય. એના ઉત્તરની આ વાત ચાલે છે કે જે કર્મ પરિણામ કે નો કર્મના પરિણામ એનો કરતા થતો નથી પણ માત્ર એનો જાણવા વાળો થાય છે તે જ્ઞાની છે, એ જવાબ આપવામાં આવ્યો એની અહીંયા સ્પષ્ટતા ચાલે છે. એટલે રાગથી વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતા ભગવાન આત્માનું જ્ઞાન થયું, સ્વનો અનુભવ થયો, ત્યાં એ રાગાદી ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી, એ જીવનું કાર્ય નથી, એમ એનાથી જુદો પડી જાય છે. હવે અહીંયા પાના નંબર સો ઉપર છેલ્લો પેરેગ્રાફ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અનંત જન્મ મરણના દુઃખનો અંત લાવવાની આ વાત છે. તું અનાદિથી જન્મ મરણ કરે છે ને, જન્મ વખતે પણ દુઃખ થાય છે, મરણ વખતે પણ દુઃખ થાય છે. જન્મથી મરણ સુધીનો જે કાળ છે એ દરમિયાનમાં દુઃખનો અનુભવ વધારે છે. શરીર સંબંધીના ઘણા દુઃખ છે, મન સંબંધીના ઘણા દુઃખ છે, ખોટી ઊંધી માન્યતાને કારણે ઘણા દુઃખ છે, એ પોતે સમ્યક દર્શન નથી એટલે ભયમાં જે જીવે છે એ ભયને કારણે એ દુઃખમાં ને દુઃખમાં રહે છે, અને પછી જે પર્યાય એની થઈ રહી છે એ પર્યાયમાં ને પર્યાયમાં રહેતા એ દુઃખ જ અનુભવે છે, બીજું કંઈ અનુભવતો નથી. આત્માનું લક્ષ કરે તો એને દુઃખ રહિત થવાય, પણ એ તો એવું તો થતું નથી. એટલે એવા ભાવમાં રહેતા ફરી પાછા નવા કર્મ બાંધે છે, એટલે નવા કર્મને કારણે ફરી પાછો એ જન્મ મરણ કર્યા જ કરે છે, એમ ચાલ્યા કરે છે. તો એવા જન્મ મરણના દુઃખનો અંત લાવવાની વાત છે. અત્યારે વર્તમાનમાં આપણને બહુ સારી રસા મળી છે, મનુષ્યનો ભાવ મળ્યો છે, આટલી સમજ મળી છે, આ બધું મળ્યું છે એટલે ખ્યાલ નહીં આવે, પણ પ્રભુ યાદ કરો આ જીવ પણ નરકમાં જઈ આવ્યો છે, આ જીવ પણ તિર્યંચમાં જઈ આવ્યો છે, આ જીવ પણ બધી જ પર્યાયમાં ફરીને આવ્યો છે. અને એ વખતે એ કેટલો દુઃખી હતો એ દુઃખનો વિચાર કરો, તિર્યંચ ગતિના દુઃખોનો વિચાર કરો, નરક ગતિના દુઃખોનો વિચાર કરો. મનુષ્યનો ભાવ તો ભાગ્યે જ ક્યારેક જ મળે છે, બહુ ઓછો મળે છે. 2000 તાગ્રોપમનો ત્રસકાળ, ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધી એને ત્રસ કાળ કહેવાય. એ 2 ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય થાય, એ બધું ત્રસ કાળમાં આવે. એમાં એ પંચેન્દ્રિય થાય, સંગની થાય, અને એમાં એ પાછો એ મનુષ્ય થાય, એવું બહુ ઓછું બને છે. એટલે એમ કહેવાય છે કે 2000 તાગ્રોપમના ત્રસ કાળમાં 24 ભાવ મનુષ્યના મળે. હવે એ 24 ભાવમાં ક્યારે એને આવી સમજ મળે, ક્યારે આ બધી સુવિધાઓ મળે, ક્યારે આટલી શાંતિ મળે, એવો ભાવ કયો થયો હશે? તમારી આસપાસના 1000 માણસોનો વિચાર કરો અને એમાં જુઓ કે એમાંથી કેટલા માણસને તમારા જેવું મળ્યું છે. માન્યતામાં ભૂલ હશે, રાગદ્વેષમાં ક્યાંય સબળતા હશે, ખોટી ખોટી ઊંધી માન્યતા લઈ અને કેટલાય બધા ક્રોધ કરતા હશે, એવા કેટલા બધા લોકો જેને આ સમજ જ નથી, આ ધર્મ મળ્યો નથી, આ ગુરુદેવની વાણી સાંભળવા નથી મળી કે જિનેશ્વર ભગવાનને જે કહ્યું છે એ કોઈ જગ્યાએથી એમને પ્રાપ્ત જ નથી થયું, એવા વિચારાઓ છે બધા. અને એવા ભાવ આપણા પણ થયા, એવા મનુષ્યના ભાવ આપણે પણ કર્યા. આ ભાવ જ એક વિશિષ્ટ ભાવ મળ્યો કે જેમાં આપણને આ બધું મળ્યું, બધી અનુકૂળતા, પૂરેપૂરી અનુકૂળતા મળી, અને છતાંય આપણે એને વેડફી દઈશું તો શું થશે? એટલે હવે એ વાતને બરાબર નક્કી કરી અને હવે તિર્યંચના ભાવમાં નથી જવું, તિર્યંચના ભાવ કરવા પડે તો પણ સમ્યક દર્શન સહિત કરવા છે એવો નિર્ણય કરવો, એટલે સમકિત આ ભાવમાં પ્રગટ કરવું જ છે એવો નિર્ધાર કરવો. અનંત જન્મ થયા, અનંત મરણ થયા, એના દુઃખનો હવે અંત લાવવો છે ને, તો એના દુઃખનો અંત લાવવાની આ વાત છે. ગુરુદેવ કહે છે કે વર્તમાનમાં જો તમને સુંદર શરીર મળ્યું હોય, 5-25 લાખની સંપત્તિ મળી હોય, એટલે ભાઈ તમે રાજી રાજી થઈ જાઓ, પણ એમાં તો કંઈ રાજી થવા જેવું નથી. દુનિયા અને બહારની મીઠાશ છે, એટલે કે શરીર ઇન્દ્રિયો અને વિષયોમાં સુખબુદ્ધિ છે, અને એને જે આત્મબુદ્ધિ કરીને બેઠો છે એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વમાં, એ અજ્ઞાનમાં એ તણાઈ ગયો છે. અહીંયા જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી એની વાત ચાલે છે. જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, કેમ કે એ સમકીતી થયો છે, સાચી શ્રદ્ધા થઈ છે, અનુભવ સહિત થઈ છે, એવો એ જ્ઞાની છે. એટલે જ્ઞાનીને આપણને બહારથી દેખાય કે એને રાગ થાય છે, પણ એ તો એવા પરિણામ કરતો નથી, એ તો એનાથી ભિન્ન રહે છે, અલિપ્ત રહે છે. એટલે અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ સમ્યક છે. તેથી ચારિત્ર મોહના જે પરિણામ થાય છે તે બધા પૂદગળના પરિણામ છે એમ તે જાણે છે. મારે તો આ વાત ઉપર તમને લઈ જવા હતા, કેમ કે આવા પ્રશ્ન ઘણીવાર ઘણા લોકો કરે છે. ચારિત્ર મોહના જે પરિણામ થાય છે તે બધા પૂદગળના પરિણામ છે એમ જ્ઞાની જાણે છે. શ્રદ્ધા એટલે દર્શન, શ્રદ્ધા એટલે દર્શન, અહીંયા આપણે એ વાત લઈએ. અને અહીંયા બીજી વસ્તુ જે છે તે ચારિત્ર. સમ્યક દર્શન થાય એટલે શ્રદ્ધા ગુણ સમ્યકપણે પરિણમે, એટલે સાચી શ્રદ્ધા થાય છે. સાચી શ્રદ્ધા થાય છે એટલે મોહનીય કર્મની અપેક્ષાથી જોવા જઈએ તો દર્શન મોહનીય ગયું. દર્શન મોહનીય ગયું, સાચી શ્રદ્ધા થઈ, સમ્યક શ્રદ્ધા થઈ, એટલે અભિપ્રાય પણ બરાબર છે અને માન્યતા પણ બરાબર છે. પણ એથી કરીને કે ચારિત્ર મોહનીય ચાલ્યું જાય, દર્શન મોહનીય ગયું માટે કે તરત ચારિત્ર મોહનીય ચાલ્યું જાય, નથી જતું. એટલે ચારિત્ર મોહનીય નથી ગયું એટલે એને એના પરિણામ જે થાય, એના જે રાગના પરિણામ જે થાય, એવા પરિણામ હોય, એવા પરિણામ હોય, પણ એ બધા પરિણામ જે છે એ પરિણામને અહીંયા પૂદગળના પરિણામ કહી દીધા. શ્રદ્ધા સાચી છે છતાં પણ એવા પરિણામ કેમ થાય છે? એની શ્રદ્ધા તો બરાબર છે, એને પોતાથી જુદા જાણે છે, સમજે છે, અને એને આત્મામાં જ રહેવું છે, અને એ પરિણામ જે થાય છે એ પરિણામ માટે એને ખેદ છે કે શુભાશુભ ભાવે પરિણમવું, એને માટે તો એને ખેદ છે. છતાં એ પરિણામ થાય છે, કેમ કે એ એવો ઉદય વર્તે છે, પણ એ ઉદય સાથે એ જોડાતો નથી, એ વાત મહત્વની છે. એટલે જે જ્ઞાની એ ચારિત્ર મોહનીયને કારણે થતા જે સંયોગો છે, જે પરિણામો છે, એની સાથે જોડાતો નથી, એનાથી પોતે ભિન્ન રહે છે, જુદો રહે છે. એટલે ચારિત્ર મોહના જે પરિણામ થાય છે તે બધા પૂદગળના પરિણામ છે એમ એ જાણે છે. આ વાત એટલા માટે લીધી છે કે ઘણાના મનમાં એમ હોય છે કે આ સમ્યક દર્શન, સમ્યક દર્શનની તમે વાત કરો, પણ તમે વ્રત તપ તો કંઈ કરતા નથી. વસ્તુનું સ્વરૂપ એવું છે કે વસ્તુને જ્યાં સુધી સાચી સમ્યક રીતે સમજવામાં ન આવે અને જે કંઈ ક્રિયા કરવામાં આવે એ બાહ્ય ક્રિયા જે છે એ ખરેખર ચારિત્ર નથી. ચારિત્ર તો અંતરંગ એવી દશા સાથે વર્તતી હોય તો જ ચારિત્ર કહેવાય. નિશ્ચયથી ચારિત્ર હોય તો વ્યવહારમાં આવું ચારિત્ર હોય, વ્રત તપ રૂપે ચારિત્ર હોય. પણ માત્ર વ્રત તપ રૂપે ચારિત્ર હોય અને આત્માના સ્વરૂપને ઓળખ્યું નથી, આત્માને જાણ્યો નથી, જેવું આત્માનું સ્વરૂપ છે એવું શ્રદ્ધ્યું નથી, તો જે બાહ્ય ચારિત્ર છે એને તો શુભભાવ કહેવામાં આવે. એટલે જે એવા શુભભાવ સહિત હોય એનું મહત્વ સમાજમાં વધારે છે, અને જે સમ્યક દર્શન સહિત જે છે, જેને સાચી સમ્યક શ્રદ્ધા થઈ છે, જેને જ્ઞાન થયું છે, એનું કોઈ મહત્વ નથી હોતું સમાજમાં. આ એક મિથ્યાત્વ છે, આ પણ એક મિથ્યાત્વ છે. કેમ કે સંકિતી જીવતો કસાયની પહેલી ચોકડીનો અભાવ કરી ચૂક્યો છે, અને હવે ઉત્તરોત્તર એ પોતે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર સહિત પરિણમી રહ્યો છે. 25 દોષ સમ્યક્ત્વ આચરણ ચારિત્રના દૂર કરે છે, અને એ એમ જે ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે એટલે એને તો પાછા પડવા પણ થતું જ નથી. ચારિત્રના દોષને એ શીઘ્ર દૂર કરી નાખે છે, કેમ કે એને સમજ છે પોતાનું ચારિત્ર કયા પ્રકારે છે. આત્મામાં સ્થિરતા કરવા રૂપે ચારિત્ર છે. એવું ચારિત્ર જ્યારે કરે છે ત્યારે કોઈ એને આશ્રવ થતા નથી, અને એમ કરતા એને તો ઘણી નિદ્રા થાય છે. જ્યારે સમ્યક્ત્વ વિનાનો આત્માનું સ્વરૂપ જેણે જાણ્યું નથી અને માત્ર સ્વભાવ અને ક્રિયાઓમાં રહ્યો છે, એ તો બંધ કરે છે, એ ક્યાં નિદ્રા કરે છે. એને તો પડવું થાય છે. સાચું સ્વરૂપ જ જાણતો નથી તો એની પછી શ્રદ્ધા પણ ખોટી છે, અને એની મિથ્યા શ્રદ્ધા પ્રમાણે એ પરિણમન કરે છે. એટલે મહત્વ શેનું છે? સમ્યક્ત્વનું મહત્વ છે. એટલે સંપિત થયું છે અને ચારિત્રના દોષ છે તો એવા દોષને અષ્ટપાવળુમાં કહ્યું છે કે તો એ શીઘ્ર દૂર કરી જ લે છે. ચારિત્ર પહોળના દર્શન પહોળના અધિકારમાં ત્રીજી ગાથાની અંદર એ વાત કરવામાં આવી છે કે એને તો એ શીઘ્ર દૂર કરી નાખે છે, એ લાંબુ ટકતું નથી. એટલે ચારિત્ર મોહના કારણે જે કંઈ પરિણામન થાય છે એ બધા ભૂતગળ પરિણામ કરી અને એને અહીંયા કાઢી નાખ્યા. મૂળ વસ્તુ તો એ છે કે એ પોતે જે પરિણામ કરે છે એ તો પોતાના જ્ઞાન રૂપે જ કરે છે, અને એના જ્ઞાનમાં એની શ્રદ્ધામાં પોતે પોતાને જાણવા વાળો છે, એ જ વાત છે. તો આ વાત આપણે અહીંયા એક વધારાની હતી એ લીધી છે. હવે જુઓ નીચે અહીંયા પાછી આપણી ગાથાની વાત ઉપર આવીએ. અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે જુઓ ઘડો અને કુંભાર, ઘડો અને કુંભાર બે દ્રવ્ય જુદા છે ને, ઘડો જુદો કુંભાર જુદો, એ બે વચ્ચે કરતા કર્મપણાનો સંબંધ નથી એ વાત આપણે સિદ્ધ કરી, કેમ કે એકબીજામાં એ વ્યાપતા નથી. ઘડો થાય તો એની અંદર કુંભારના ગુણો કંઈ વ્યાપતા નથી, ઘડામાં માટીના ગુણો જ હોય છે, એમની બંનેની વચ્ચે વ્યાપકપણાનો સંબંધ નથી. તદ્દન બંને જુદા દ્રવ્ય છે, ભિન્ન દ્રવ્ય છે. એટલે ઘડો અને કુંભાર એ બેને વ્યાપક ભાવનો અભાવ હોવાથી પછી કરતા કર્મપણું પણ નથી, એ આપણે નક્કી કર્યું. તેવી રીતે આત્માને અને વિકારી પરિણામને, આત્માને અને વિકારી પરિણામને વ્યાપક ભાવનો અભાવ છે. આત્માના સ્વભાવમાંથી કોઈ વસ્તુ એવી નથી કે જે વિકારી પરિણામ કરે, એટલે આત્મા વિકારી પરિણામમાં વ્યાપતો નથી. આત્મા વિકારી પરિણામમાં વ્યાપે એમ ક્યારે કહેવાય કે આત્મામાં એવો ગુણ હોય તો એનું વિકારી પરિણામમાં વ્યાપવું કહેવાય. એટલે આત્માને વિકારી પરિણામ સાથે વ્યાપક ભાવનો અભાવ છે, તો પછી આત્મા એવા વિકારી પરિણામનો કરતા ક્યાંથી થાય? એટલે આત્મા એ વિકારી ભાવનો કરતા નથી અને એ એનું કાર્ય નથી. એ પછી ગમે તેવા શુભભાવ હોય, દયાદાન વ્રત ભક્તિ આદિ પરિણામનો, એટલે એવા ભાવ શુભ ભાવનો પણ આત્મા કરતા નથી. પરની દયા પાળવી એમ પરના કાર્યોનો તો આત્મા કરતા છે જ નહીં, પણ પરની દયા પાળવાનો જે વિકલ્પ ઉઠ્યો છે એવા વિકલ્પનો પણ આત્મા કરતા નથી. એટલે શું દયા નહીં પાળવી? અરે પણ ક્યાં વાત કરી, દયા ન પાળવાની વાત જ નથી. અહીંયા તો કરતાની વાત છે કે એવા વિકલ્પો એને આવે છે, એવા સ્વભાવ આવે છે, કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં રહેતો નથી, માટે પોતાના શુદ્ધ સ્વરૂપમાં નથી એટલે એને એવા શુભભાવ દયાદાનના આવે છે, અને એ દયા પાળે એટલે સામો જીવ બચી જાય છે, કે પેલા જીવનું આયુષ્ય છે એટલે બચે છે. નક્કામાનો શુકરાભાઈ અભિમાન કરે છે કે મેં બચાવ્યો, મેં ઓપરેશન કર્યું માટે દેખતો થયો. આવા અભિમાન છોડ દે, એ એની પર્યાય એને કારણે જે થવાની હતી તે થઈ, એ પેલાનું પુણ્ય હશે એટલે એ દેખતો થયો, અને એમાં આ જીવ અભિમાન કરે કે મેં ઓપરેશન કરીને એને દેખતો કર્યો. અરે કોણ ઓપરેશન કરે ભાઈ, તું તારા પોતાના સ્વરૂપ સિવાય બીજું કંઈ કરી શકે એમ છો? તારું સ્વરૂપની રચના કરવા વાળો તું ભગવાન આત્મા, એ જ તારું કાર્ય છે. જે ચેતન છે તે ચેતન બીજું કરે શું? જ્ઞાન કરવા સિવાય કંઈ કરતો નથી. એ ભાવને પકડી રાખ અને એમાં રાચવાને બદલે તું બહારના ભાવમાં જાય અને પાછી ત્યાંય પાછો કરતા પણ સ્થાપે કે આ મેં કર્યું. એક તો પોતાના સ્વરૂપને છોડીને બહાર નીકળ્યો, એ મોટી ભૂલ. સ્વરૂપમાં રહેવું જોઈએ, એની જગ્યાએ બહાર નીકળ્યો. બહાર નીકળી અને જે કંઈ ભાવ બીજા સંયોગો આવ્યા છે એનું લક્ષ કરતા થયા અને એ ભાવને પાછું પોતાનું કાર્ય માને, આટલી મોટી ભૂલ. પોતાને ભૂલી જઈને બહાર આવ્યો. રહેવું જોઈએ આત્મામાં, એમાંથી એ બહાર આવ્યો. બહાર આવીને પરનું લક્ષ કર્યું એટલે જે ભાવ થયા, શુભ કે અશુભ ભાવ, એને પોતાનું કાર્ય માને. મૂંડ છો ભાઈ, મૂંડ મૂર્ખતા મિથ્યા દ્રષ્ટિ છો. આવા પરને લક્ષ થતા ભાવનો તું કરતા ન હોય. આ વાતને વારંવાર સમજાવી છે. તું તો તારા સ્વભાવમાં રમણતા કરવા વાળો ભગવાન આત્મા સિદ્ધ સમાન છો, તું તો તારા સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો છો, તારું તો એ જ કાર્ય છે પ્રભુ, એવા ભાવે થઈ જાય ને, જેવું તારું સ્વરૂપ છે એવા ભાવે પરિણમન કરને. શુકરા આ બધા વેશ ભજવી રહ્યો છે, શુકરા ભજવી રહ્યો છે, સમજને. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.